భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తపక్రియాఫలం సహజానంద గురుం భజే సదా. వర్ణివేశరమణీయ దర్శనం మందహాస్య రుచిరాననాంబుజం పూజితం సురనరోత్తమే ముదా ధర్మనందనమహం విచింతే. త్వం సుకాంతభృతం కాంతం త్వం కాంతం సర్వదోగతం త్వం గతే ద్వేగ దేవత్వం త్వం వందే భక్తికాసుతం. అనంతకోటి బ్రహ్మాండ అధిపతి, సర్వావతారీ, సర్వకారణના કારણ, આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં ખંભાત મંદિરમાં બિરાજમાન જબરેશ્વર હરકૃષ્ણ મહારાજની છત્ર છાયામાં આજની આ સભા પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે અમારા સંતો, શ્રીજી મહારાજના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષ ભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. આજે ખંભાતને આંગણે મારા આ સત્સંગ પરિવારના આમંત્રણને માન આપી પરિવારના એક સભ્ય તરીકે હું તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. આ મારું એક કુટુંબ છે, મારો પરિવાર છે, અને આ પરિવારને દેહનો સંબંધ કે દેહના સંબંધીઓ એના જેવો માઇક ન સમજશો. આ ભગવાન સ્વામિનારાયણનો સ્થાપેલો આ દિવ્ય પરિવાર એ જગતનો અને જગતના જીવોના પરિવાર જેવો સામાન્ય નથી, કારણ કે દેહના સંબંધ અને દેહના સંબંધી એ આ દેહનું જ્યાં સુધી અસ્તિત્વ છે, શરીરનું અસ્તિત્વ છે, ત્યાં સુધી એ સંબંધ જળવાય છે. પણ આ મારો આત્માના સગા, મારા ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બનીને જે સગામાં આવ્યા છો, એનો તો સંબંધ અક્ષરધામ સુધી રહેવાનો છે. એટલે આજે કોઈ વ્યક્તિને પોતાના ઘરે આવે ને જેટલો આનંદ થાય, એમ મને મારા પરિવાર વચ્ચે આવીને એટલો આનંદ થયો છે. પૂર્વ વક્તાઓએ સંપ્રદાયના સિદ્ધાંતો, મોક્ષની વાતો અને ભગવાન સ્વામિનારાયણનું આ ધરા ઉપર પ્રાગટ્ય, એના શુભ હેતુઓના આપણને ખૂબ વિસ્તારથી વક્તવ્ય માધ્યમથી આપણને સમજાવ્યું છે. આ જગતની અંદર જે જે વસ્તુ, શાસ્ત્ર એમ કહે કે જે જે વસ્તુ નું ઉત્પત્તિ બતાવી છે, જેનો પ્રારંભ બતાવ્યો છે, એનો એક દિવસ અંત પણ બતાવ્યો છે. જેનું નામ છે એનો નાશ છે. એટલે જગતને હંમેશા શાસ્ત્રકારોએ કથાના માધ્યમથી, ચાહે કોઈ સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાય હોય, રામાનંદ સંપ્રદાય હોય, રામાનુજ સંપ્રદાય હોય, શાંકર્ય સંપ્રદાય હોય, શક્તિ સંપ્રદાય હોય, નિંબાર્ક સંપ્રદાય હોય, મધ્વ સંપ્રદાય હોય, કોઈ પણ સનાતન વૈદિક ધર્મને અનુસરનાર સંપ્રદાય હોય, એ સંપ્રદાયના અધિકારીઓએ, એના આચાર્યોએ, એના ઋષિમુનિઓએ હર હંમેશ આ જીવાત્માને એક જ ઉપદેશ આપેલો છે કે આ જગતની અંદર, આ માયાની અંદર જીવને જોડતા કરતા જે સુખ આ સંસારનું આપણે સાચું જાણીને એની પાછળ આપણે કાળી મજૂરી કરીએ છીએ, ભટકીએ છીએ, એ જે નાશવંત સુખ એને છોડીને, અથવા તો એમાં મોહ ન કરીને, એની અંદર બંધાઈ ન જઈને અવિનાશી એવું જે સુખ પરબ્રહ્મ પરમાત્માનું, એને પ્રાપ્ત કરવા માટેનો દાખલો કરવો, એ આ સંપ્રદાયનો પાયો છે. એટલે આ કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એટલું છે કે તમે ને હું જે જન્મ્યા છે, વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા કે આ મનુષ્ય જે દેહ મળ્યો છે, આ મનુષ્ય જન્મ મળ્યો છે, એની પાછળનો જો કોઈ લક્ષ્ય હોય, જો કોઈ હેતુ હોય, જો આ મનુષ્ય જન્મને સાર્થક કરવો હોય, તો શ્રીજી મહારાજ એમ કહે કે આ જન્મે કરીને ભગવાનના ધામના અધિકારી બનાવી બનીએ એવી યોગ્યતાને લાયકાત કેળવી લઈએ, એવું ભાતું બાંધી લઈએ, તો આપણો મનુષ્ય જન્મ સફળ થયો ગણાય. આ મોક્ષ અને જે કલ્યાણની આપણે વાત કરીએ છીએ, ભગવાન સ્વામિનારાયણ એના બહુ સુંદર ઉપાય બતાવ્યા. મહારાજે આ અનાદિકાળથી ચાલ્યા આવ્યા છે, પણ કળિયુગની અંદર મહારાજે બહુ સુંદર રીતે એનું એક માળખું બનાવીને આપ્યા. અનાદિકાળથી ભગવાનને રાજી કરવા હોય, મહારાજે વચનામૃતમાં એક વખત પ્રશ્ન પૂછ્યો. મહારાજ કે જીવાત્માને કલ્યાણ કરવું હોય તો એનું શ્રેષ્ઠ સાધન શું છે? મહારાજ વળી આગળ એમ કે તમે એમ કહો કે ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્ય કરીને જીવાત્માને મોક્ષ થાય છે, ત્યારે મહારાજ કે ભગવાનના આશ્રય કરીને, ભગવાનની કૃપાએ કરીને મોક્ષ થાય છે, એ સિદ્ધાંત ક્યાં જશે? એટલે સંતોએ ઘણા પ્રયત્ન કર્યા પણ યથાર્થ ઉત્તર ન થયો. પછી ભગવાન સ્વામિનારાયણ સ્વયં એમ બોલ્યા કે જીવાત્માને જો મોક્ષ જોઈતો હોય, ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી હોય, તો એ કેવળ ભગવાનના દ્રઢ નિશ્ચય અને ભગવાનની કૃપાથી પ્રાપ્તિ થાય છે. એનાથી વધારે જીવાત્માને મોક્ષ મેળવવાનું બીજું કોઈ સાધન નથી. પણ એ ભગવાનની દ્રઢ નિશ્ચય થાય અને ભગવાનની કૃપા જીવાત્મા ઉપર ઉતરે એના માટે કર્મ કરવું જરૂરી છે. એટલે વાલા ભક્તો, આ સિદ્ધાંતને પકડી રાખજો કે આપણો સંપ્રદાય હોય, આ વૈદિક સનાતન ધર્મની એક પરંપરા છે કે આપણી સંસ્કૃતિ એ કર્મ પ્રાધાન્ય અને કૃપા સાધ્ય, કર્મ પ્રાધાન્ય છે. કર્મ કરવું જોશે, પણ સિદ્ધિ કેનાથી મળે છે? તો કે સિદ્ધિ ભગવાનની કૃપાથી મળે છે. અને એ ભગવાનનો રાજીપો ક્યારે મળે? મહારાજે બહુ સુંદર વચનામૃતના માધ્યમથી ઉપદેશ આપ્યો. મહારાજ કે ભગવાનને રાજી કરવા હોય તો બીજું કંઈ, કદાચ આપણને જ્ઞાન હોય કે ન હોય, પણ દેહ, આપણું મન, આપણું ધન ધામ, પુત્ર પરિવાર આદિ જે આપણું જેને આપણે ગણતા હોઈએ એ સહિત ભગવાનની સેવામાં સમર્પિત થઈ જઈએ, તો એનાથી વિશેષ ભગવાનને રાજી કરવાનો કોઈ બીજો સાધન નથી. વાલા ભક્તો, પોતાનું શરીર, જેને જેને પોતાનું માનો છો, આ સંસારની અંદર તમે જેને પોતાનું માન્યું છે, તમારું દેહ છે, તમારું મિલકત છે, ઘર છે, મેડી છે, પરિવાર છે, પુત્ર આદિ છે, જેને પોતાનું ગણતા હો એ તમામે સહિત ભગવાનના સેવાની અંદર આપણે જોડાઈ જઈએ, તો ભગવાન એનાથી ખૂબ તરત રાજી થાય છે. આવું વચનામૃતમાં મહારાજે કીધું છે. એટલે આ જે ભગવાનની સેવાનું પ્રાધાન્ય, એટલે માટે શ્રીજી મહારાજે આ ષડંગી સંપ્રદાયની સ્થાપના કરી. મહારાજે પોતાના સ્વહસ્તે મંદિરો નિર્માણ કર્યા. મહારાજે મંદિરો નિર્માણ કર્યા એની પાછળનો ઉદ્દેશ બહુ શુદ્ધ છે. વાલા ભક્તો, મોક્ષ માર્ગની બે પાંખો છે, આજ્ઞા અને ઉપાસના. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. વાલા ભક્તો, મોક્ષ જીવાત્માને મેળવવો છે તો એના માટે બે દ્રઢ વાના જોશે, આપણી પાસે બે સામર્થ્ય દ્રઢ જોશે. એક ભગવાનની આજ્ઞા અને એક ભગવાનની સર્વોપરી શુદ્ધ ઉપાસના. જે શુદ્ધ ઉપાસનાની અંદર જોડાયા છે, જે ભગવાનની આજ્ઞામાં વર્તે છે, એ જ જીવાત્મા ભગવાનના ધામના અધિકારી બને છે. અન્યથા મહેનત કરીને, પૂર્વ સંતોએ કીધું ને, સાધનથી સિદ્ધિ નથી. સાધન તો લક્ષ્યને પ્રાપ્ત કરવાનું માધ્યમ છે, સાધન મળવું એ સિદ્ધિ નથી. કોઈ ધર્મવાન થઈ ગયું હોય અને એને એમ જો ગુમાન આવી જાય કે હું બહુ ધર્મવાન છું, તો એ ગુમાનના મદમાં એ મોક્ષ માર્ગમાંથી ચલિત થઈ જાય છે. એટલે ભગવાનને રાજી કરવા માટે દાસાનો દાસનો જે દાસત્વની ભક્તિ, આપણા ભગવાનનું નામ પણ બહુ, એટલા માટે જુઓ મહારાજે કેવું સુંદર પસંદ કરીને નામ આપ્યું છે. વિશ્વની અંદર હજારો નામ ભગવાનના પ્રવૃત્તે છે અને હજારો નામ આપણે બોલીએ પણ છીએ, પણ એક એવું અજોડ નામ સકળ બ્રહ્માંડની અંદર જેનો જોટો ન મળે કે ભગવાને પોતાના મુખે પોતાનું નામ આપ્યું હોય, તો એ સ્વામિનારાયણ મહામંત્ર છે. આ મંત્રની એટલી તાકાત છે વાલા ભક્તો, આ મંત્રની. હમણાં મહારાજનો એક બહુ સુંદર દાખલો કહું. પૂર્વ સંતોએ વાત કરીને કે જાગૃત થવાની જરૂર છે, આ બધા ફણીદળ થયા છો, આ બધી વાત કરી, વાત બહુ સાચી છે વાલા ભક્તો. પણ મને એક પ્રસંગ યાદ આવે છે, મહારાજ જ્યારે પોતે વિચરણ કરતા ને, ત્યારે એક વખત ભાવનગરના રાજા એ મહારાજ પાસે આવ્યા અને પોતાની બડાઈ દેખાડવા માટે, પોતાની મોટાઈ દેખાડવા માટે તલવારના દાવ કર્યા. આમ તલવારને આમ અધર આકાશની અંદર અમુક સમય સુધી રાખે. કે એટલા બધા હોશિયાર પોતાની સમજણ પોતાની જાતને બતાવવા માટે. ત્યારે મહારાજે ખાલી સંકલ્પ કર્યો, મહારાજની પડખે માળા પડી હતી તો માળા આકાશમાં સુદર્શન ચક્રની જેમ ફરવા માંડી અને મેળા માળામાંથી સ્વામિનારાયણ 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 નામ નીકળવા માંડ્યું. આ પ્રતાપ છે ભગવાનનો. મહારાજે એક વખત ગરડામાં એક એવી લીલા કરી, મહારાજે બધા સંતોને પરમહંસોને બેસાડ્યા અને મહારાજે પ્રશ્ન કર્યો, મહારાજ કે રામા અવતારની અંદર તો રાવણને માર્યો, સાગર ઉપર સેતુ બાંધ્યો, અનેક અસુરોનો સંહાર કર્યો, એટલે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાના. કૃષ્ણ ભગવાને પણ કંસનો નાશ કર્યો, ગોવર્ધન તોલ્યો, આવા પરાક્રમ કર્યા છે મહાભારતના યુદ્ધની અંદર, વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા, એટલે એમને બધાએ ભગવાન કીધું. મચ્છ કચ્છ વરા નરસિંહ આદિ અવતાર ભગવાનના જે થયા એમને તો કંઈક પરાક્રમ કરેલા છે, એટલે એમને ભગવાન તરીકે આપણે સંસાર માને છે. પણ મહારાજ કેટલા પરીક્ષા કરવા માટે મહારાજ શું બોલ્યા, મહારાજ કે અમે તો આવું કંઈ પરાક્રમ જ નથી કર્યું, અમે આવું કોઈ પરાક્રમ જ નથી કર્યું, તમને તમે ભગવાન શા માટે માનો છો. ત્યારે વાલા ભક્તો સંતોએ બહુ સુંદર ઉત્તર આપ્યો છે, ને એ ઉત્તર એ માત્ર મહારાજને આપવા માટે કે સંતોની પરીક્ષા કરવા માટેનો નહોતો, એ આપણા જેવા જીવાત્માને આ સંપ્રદાયનું તત્વજ્ઞાન સમજાવવા માટેનો હતો. જીવાત્માને મોક્ષ માર્ગમાં બાધારૂપ બને એવા બે પ્રકારના શત્રુઓ બતાવ્યા શાસ્ત્રોમાં. આ વસ્તુને ખૂબ સમજો, જીવાત્માને આ જગતના શત્રુને આપણા શત્રુ નથી, એ વસ્તુ તમે નિર્વિવાદ માની લેજો, જગતમાં કોઈ આપણો શત્રુ નથી. પણ જીવાત્માના શત્રુ જે મોક્ષ માર્ગમાં બાધા, કારણ કે હમણાં સંતોએ વાત કરીને કે જગતના શત્રુ નુકસાન કરીને શું કરવાના, શરીરને નુકસાન કરશે, મિલકતને નુકસાન કરશે, કદાચ બહુ કરશે તો ઇજ્જત આબરૂ ઉપર કદાચ હાથ નાખે, પણ એનાથી વિશેષ એના હાથમાં કંઈ નથી. પણ જ્યારે આત્માના કલ્યાણની આપણે વાત કરીએ છીએ ત્યારે મહારાજે શાસ્ત્રોના માધ્યમથી આપણને એમ સમજાયું કે જીવાત્માના બે પ્રકારના શત્રુ છે, દુશ્મન છે, એક અંતર શત્રુ અને એક બાહ્ય શત્રુ. બાહ્ય શત્રુની અંદર પ્રત્યક્ષપણે જોઈ શકાય એવો દેશ, કાળ અને સંઘ. મહારાજે કીધું દેશ, કાળ અને સંઘ. અત્યારે કળિયુગનો યુગ ચાલે છે, આ મહાન શત્રુ છે, કળિયુગ આપણો શત્રુ છે, કારણ કે જીવાત્માના વિચારો ઉપર આ યુગનો પ્રભાવ છે. આમાં માણસનો ઘણી વખત દોષ એટલા માટે ન ગણાય કારણ કે અજ્ઞાનતા છે, જાણીને કરે તો એ જુદી વાત છે, એનો તો ધડો ભગવાને નથી લેતા. પણ યુગ જીવાત્માના વિચાર ઉપર પ્રભાવ કરે છે, સંઘ જીવાત્માના વિચારો ઉપર અને કાર્યો ઉપર પ્રભાવ કરે છે, અને પોતાની સમજણ એટલે યુગ, કાળ અને સંઘ આ જીવાત્માના ઉપર એની બાહ્ય શત્રુ. એટલે જો ભૂંડા દેશ કાળ મળે, ભૂંડો દેશ, ભૂંડો કાળ અને ભૂંડા સંઘની જો પ્રાપ્તિ થાય તો જીવાત્મા અધોગતિના માર્ગ ઉપર ચાલે છે. અને જો સદગુણો સદપુરુષોનો પુરુષોનો સંઘ થાય, સદગુણોનો સંઘ થાય તો એ માણસ ઉદ્વગતિના એટલે કે મોક્ષના પથ પર આગળ ચાલે છે. આ બાહ્ય શત્રુ ભૂંડા દેશ કાળ, એ બાહ્ય શત્રુ. અને અંતર શત્રુ મહારાજે કીધા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, ઈર્ષા, તૃષ્ણા, આ બધા અંતર શત્રુઓ મહારાજે કીધા કે જે જીવાત્માની અંદર રહીને, શરીરની અંદર રહીને જીવાત્માને કોતરે છે, એના મોક્ષ માર્ગમાં બાધા ઉત્પન્ન કરે છે. આ બંને શત્રુઓને ટાળવાનો ઉપાય મહારાજે આ સત્સંગની અંદર બતાવ્યો. નંદસંતોએ મહારાજને એવો ઉત્તર કર્યો કે મહારાજ, રામાવતારમાં જે પરાક્રમ કર્યા એ તો અસુરોના સંહારના કર્યા હતા. મહારાજે કૃષ્ણ અવતારની અંદર જે લીલાઓ કરી એ પણ અસુરોના સંહારના, ધર્મના રક્ષણ માટે મહારાજે અસુરોનો નાશ કરીને કર્યો, પણ છતાંય અસુરત્વને નાશ થાય, આ અંતર શત્રુઓ કામ ક્રોધ આદિ નાશ થાય એવો ઉપાય, ત્યારે તમે આ અવતારમાં હથિયાર નથી લીધું હાથમાં. હો શ્રીજી મહારાજના જીવનની અંદર મહારાજે હાથમાં હથિયાર ધારણ કર્યું છે. જ્યારે ગરડાના બાણ ખાચર, એટલે ભડલીના બાણ ખાચરે દાદા ખાચર ઉપર જ્યારે હુમલો કર્યો ત્યારે મહારાજે બખ્તર ધારણ કર્યું, તલવાર લીધી, ભાલો લીધો, પણ શસ્ત્ર વાપર્યું નથી, વાપરવાની જરૂરે નથી પડી. ભગવાનની જે સંકલ્પ શક્તિ એ અસુરત્વનું મહારાજે નાશ કર્યું, એટલે ભગવાન સંતો કે અમે મહારાજ તમને પરબ્રહ્મ પુરુષોત્તમ માનીએ છીએ અને તમારી આજ્ઞામાં રહીએ છીએ. વાલા ભક્તો, આ સંપ્રદાયનું તત્વજ્ઞાન છે. આપણે હાથમાં શસ્ત્ર લેવાની જરૂર નથી, આપણે હાથમાં માળા લો. સ્વામિનારાયણ મહામંત્રમાં એટલી તાકાત છે, સ્વામિનારાયણ મહામંત્રની અંદર એટલી શક્તિ છે કે આપણી ભક્તિની શક્તિથી પરબ્રહ્મ પરમાત્મા જો બંધાતા હોય તો કળિયુગ નાશ કેમ ન પામે. આ આપણા જીવનની અંદરના અંતર શત્રુઓ નાશ કેમ ન પામે, રાગ દ્વેષ નાશ કેમ ન પામે, આપણી શ્રદ્ધા અને ભક્તિ જો સાચી હોય તો ભગવાનને ચોક્કસ આપણા સંકલ્પ પૂર્ણ કરવા પડે. અને આજે એ જાગૃતિ લાવવા માટે આ સત્સંગની અંદર જ્યારે યુવાનો હરિભક્તો બજાય જે થનગની રહ્યા છે, ત્યારે એક પરિવારના સદસ્ય તરીકે મારી તો ફરજ બને જ કે તમારા સંકલ્પની અંદર હું જોડાઉં ભગવાન સ્વામિનારાયણના દીકરા તરીકે. બાકી તો વાલા ભક્તો એક વાત બહુ નિર્વિવાદ છે, નંદ સંતોએ જ્યારે પંક્તિ લખી ને ત્યારે મને હું વિચારતો હતો આને ક્યાં લગાવવું, હમ, આનો ઉપયોગ કઈ જગ્યાએ ફિટ બેસશે. પણ હવે અહીંયા આગળ મને જરા દેખાય છે આ સમાજને આ યુગની અંદર અત્યારે જે આ પરિસ્થિતિઓ સર્જાણી છે એમાં જ્યારે જોઉં છું ને ત્યારે એમ લાગે છે કે પંક્તિઓ અત્યારના સમય માટે કદાચ લખાણી હશે. મહી પડેલા મહાસુખ માણે દેખણ હારા દાજે જો. નંદ સંતોએ જે પંક્તિ લખી એ સમય બહુ ઉચિત સમજીને લખી છે. મહી પડેલા મહાસુખ માણે, જેને ભગવાનને સર્વોપરી માન્યા છે, જેને જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજમાં શ્રદ્ધા અને વિશ્વાસ છે, ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીમાં જેને વિશ્વાસ છે, ભગવાન સ્વામિનારાયણના વચનામૃત સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર જેને શ્રદ્ધા અને વિશ્વાસ છે, એ મહાસુખને અનુભવે છે. અને જે દેખણહારા છે, જેને નથી જોવાતું, એ દાજે છે. ભગવાનને પ્રાર્થના કરું મહારાજ એને પણ શીતળતા આપે, શાંતિ આપે, એને પણ સત્યવાદ સમજાય. અને એવા માર્ગ ભૂલેલા વ્યક્તિઓ પણ આ ધર્મના માર્ગની અંદર, આ મોક્ષના માર્ગની અંદર સંમલિત થાય એવી આજે, જો કે બાલના જ્યારે હરિકૃષ્ણ મહારાજની મહારાજે જ્યારે મૂર્તિ આપીને ત્યારે સ્વામીએ વાત કરી, સંત બધા હરિભક્તોએ કીધું મહારાજ આવડો મોટો બાલ પ્રદેશને આવડી નાની મૂર્તિ, મહારાજ કે જબરા કામ કરનારી છે, એટલે એમનું નામ જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આપ્યું છે. અને આજે એ વાતને અને આ બધા સંતોએ જે વાત કરી, પણ થોડીક મને આજે માને તો અહીંયા ઘરનું મેં કીધું ને ઘરે આવવાનો આનંદ થયો, એટલા માટે કે 25 વર્ષ પહેલાં પરમ પૂજ્ય મહારાજશ્રીનો ગાદ્યાભિષેક થયો, ત્યાર પછી તે પહેલાંય પણ સત્સંગના પ્રવાસ કર્યા, પણ ત્યાર પછી જો પહેલવેલો પ્રવાસ કોઈ કર્યો હોય ને તો એ ભાલ પ્રદેશનો મેં કર્યો હતો. 25 વર્ષ બાપુજીને ગાદીએ બેઠા 13/5/1984 પછી મારો પહેલવેલો જો કોઈ પ્રવાસ થયો હોય તો એ આ ભાલ પ્રદેશનો હતો. અને એટલા માટે મારું તો અહીંથી શરૂઆત, એટલે મને તો અહીંથી મારું ઘર જ લાગે ને પેલા, અને આ મારો પરિવાર લાગે, એટલે બહુ આનંદ થયો મને આજે તમારી વચ્ચે આવીને. પણ ખાસ તો આવવાનું કારણ એટલું જ હતું, વાલા ભક્તો ભગવાનની આજ્ઞા એ આપણા મોક્ષનું કલ્યાણનું સાધન છે. પૂર્વ વક્તાઓએ ખૂબ સમજણની વાત કરી છે. આપણા જીવનની અંદર એવું કંઈક આપણે કરીએ, આજે અંતરશત્રુઓનો તો નાશ કરીએ, બાહ્ય શત્રુઓનો નાશ કરીએ, વ્યસન દૂષણ આજે યુવાનોને ખાસ અમે ભલામણ કરીએ છીએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિ ભલે ગમે તેટલી સારી છે પણ એ આપણી માત્ર સંસ્કૃતિ ન બની શકે, મા ન બની શકે. આપણી કદાચ મામા કાકી કે માસી હોય એ ગમે તેટલા સારા હોય, આપણી લાડ કરતા હોય, બધી વસ્તુ સાચી, પણ એ આપણી મા એ મા છે, એમ આપણી માતૃ સંસ્કૃતિ આપણી ભારતીય સંસ્કૃતિ છે, એનો ક્યારે છેડો ન છોડશો વાલા ભક્તો. આપણી પરંપરા, આપણી ગૌરવવંતી પરંપરાનો ક્યારે છેડો ન છોડશો, અને આપણા જીવનની અંદર ક્યારે વ્યસનનું દૂષણ ન પેસવા દેશો. વ્યસન છે ને અધોગતિનો પાયો છે. કોઈને બીડી માવો મસાલો આદિ કોઈ પણ પ્રકારના દૂષણ હોય જીવનની અંદર તો ત્યાગ કરજો, કારણ કે આ અહીંથી શરૂઆત છે. અધપતનના તો ઘણા બધા કારણ આગળ ઉદ્ભવશે પણ આ વ્યસનથી બધું શરૂ થશે, એટલે વ્યસનનો ત્યાગ ખાસ કરીને યુવાનો કરો. અને જો ખરેખર નશો કરવો હોય ને, કેપ કરવો હોય ને, તો ભગવાનની ભક્તિનો કેપ કરવો. મહારાજ વચનામૃતમાં લખે કે ધ્રુવ પ્રહલાદ જેવા એક વખત ભગવાનનો મહિમા સમજાણો અને ભગવાનની ભક્તિના રંગે રંગાણા, પછી આ જીવન કેફી રહ્યા અને હજારોને કેફી કર્યા. આપણા જીવનમાં પણ એક ખુમારી હોવી જોઈએ કે હું ભગવાન શ્રીહરિનો આશ્રિત છું, સ્વામિનારાયણ ભગવાન જેવો ધીંગો ધણી છે, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ જેવું સાનિધ્ય છે, તો મારા વર્તન વાણી અને ક્રિયાની અંદર એટલું તત્વ હોવું જોઈએ, એટલું બળ હોવું જોઈએ કે સમાજને મારામાંથી કંઈક પ્રેરણા મળે, હું સમાજની રોહમાં ન વહી જઉં, સમાજને મારી સાથે સત્સંગના માર્ગમાં વાળી, ત્યારે આપણે સાચા શૂરવીર સત્સંગી કહેવાઈએ. અને એ કરવા માટે વાલા ભક્તો જાગૃત અને કટિબદ્ધ થવાની જરૂર છે. અને આજે મને આનંદ છે જોઈને કે આ સત્સંગ સમાજ ખરેખર વાસ્તવમાં જાગૃત, કારણ કે લાડવા ખાવા જ બધા ભેગા થાય છે. મેં જોયું છે નાનપણથી, મને આ સંપ્રદાયમાં નાનપણથી હું જોતો આવ્યો છું, લાડવા ખાવા ઘણા બધા ભેગા થાય છે, પણ જ્યારે ખરેખર સિદ્ધાંતને સમજવાની વાત આવે, જ્યારે પોતાના જીવનને પરિવર્તન કરવાની વાત આવે, માણસ કાયર થઈને ભાગી જાય છે. વાતો કરવાની હોય ને, જ્યારે લાડવા ખવડાવવાના હોય ને, ઉત્સવ મોટા કરતા હોય ને, ત્યારે બધાય આવે,
પણ જ્યારે એના પરિવર્તન જીવનના કરવાના પ્રશ્નો આવતા હોય, જ્યારે વ્યસનો છોડવાના પ્રશ્ન આવતા હોય, જ્યારે અંતરશત્રુઓ ટાળવાના પ્રશ્ન આવતા હોય, ત્યારે માણસ કાયર બને છે. અને આજે મને એ વાતનો આનંદ છે કે આ બેઠે સભામાં બેઠેલા સભ્યો કાયર નથી, આ સહેજાનંદી સિંહ છે. અને આજે મને એનો ગૌરવ છે. આજે ભગવાન હરિકૃષ્ણ મહારાજ, જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં એ જ પ્રાર્થના કરું કે અમારા ભક્તોને, અમારા પરિવારને ભગવાન ખૂબ એવું બળ આપજો કે ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા શુદ્ધ અને પવિત્ર સિદ્ધાંતો, ભગવાન સ્વામિનારાયણના સ્થાપેલા શુદ્ધ અને પવિત્ર ઉપાસના ભક્તિના માર્ગ અને મહારાજની સ્થાપેલી મર્યાદાઓનું પુનઃસ્થાપન કરી જીવનની અંદર પોતાના જીવનમાં તો કલ્યાણનું સાધન દ્રઢ કરે જ, પણ સાથે સાથે હજારો જીવન ભક્તોના ભગવાનના માર્ગે વાળી શકે એવી ભગવાન આ ભક્તજનોને શક્તિ આપજો. અને તમારા માધ્યમથી સત્સંગની અંદર એક નવક્રાંતિ યુગ સર્જાય. મારો સંકલ્પ, મેં પહેલા વાત કરી કે જીવનના અંદર આ દેહી કોઈ શત્રુ જ નથી. મહારાજે પણ કીધું કે મારો શત્રુ આ કોઈ વ્યક્તિ નથી. જોબન પગીન જ્યારે શરણે લેવાન થયો ને ત્યારે મહારાજે કીધું, જોબન ગણાય કીધું હશે ને ત્યારે, કે મહારાજ આ તો અધમ કૃત્ય કરનારો છે, પાપી જીવાત્મા છે, આને શરણે લઈને શું કરશો? મહારાજ કે જોબન મારો શત્રુ નથી, મારો શત્રુ જોબનમાં રહેલો જે અંતઃશત્રુઓ છે એ મારા શત્રુ હતા, એનો જ્યારે નાશ કર્યો પછી એ જોબન પગી એ મહામુક્ત કહેવાણા, એ ભગવાનના એકાંતિક ભક્ત કહેવાણા. એમ આજે પણ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આપણાની અંદર કોઈ પણ એવા અંતઃશત્રુ હોય, અને આ જગતની અંદર આપણા કોઈ વેરી નથી, પણ આપણા વેરી આ પાપ કર્મ છે, આપણા વેરી દુરાચાર છે, આપણો વેરી અધર્મ છે, અને અધર્મનો નાશ થાય, ધર્મની સ્થાપના થાય, અને સમગ્ર સમાજ એની અંદર જોડાય. ચાહે પોતપોતાના ઈષ્ટદેવને માનતા હોય, કોઈ રામને ભજતા હોય, કોઈ કૃષ્ણને ભજતા હોય, કોઈ મહાવીરને, કોઈ પોતપોતાના માતાજીને કે શિવજીને ભજતા હોય, એ દરેક પોતપોતાના ઈષ્ટદેવ માનતા હોય, પણ એક વસ્તુ યાદ રાખજો વાલા ભક્તો, જેને પોતાના ઈષ્ટ માન્યા છે, નહીંતર આપણી એક બહુ સ્વાર્થ વૃત્તિ કેવી છે, ચાકર તેરા પણ કયા નહીં કરના. મહારાજે એક વખત ગઢપુરની અંદર અક્ષરવડી મહારાજ સૂતા હતા ત્યારે નળિયા ઉપર થી પાણી ટપકતું હતું, કંઈક નળિયું ખસી ગયું હશે. એટલે મહારાજે કીધું કે ભગત, ત્યાં સેવામાં જે હજૂરી હતા એમને કીધું કે ભગત, તમે આ મારા ખભા ઉપર પગ મૂકી અને આ નળિયું જરા સરખું કરી દો, પાણી ટપકે છે. એટલે ઓલા ભગતે શું કીધું કે મહારાજ, તમારા ખભા ઉપર પગ મુકાય મારે? ત્યારે મહારાજે કીધું, આ જીભ ઉપર તો મૂકી દીધો, આ જીભ ઉપર તો પગ મૂક્યો, મારા વચનની ઉપર તમે કામ કરો છો અને પછી પાછા સર્વોપરીની વાત કરો છો. ભગવાને ઉપાસના સર્વોપરીની શુદ્ધ બતાવી છે. મહારાજે જે મંદિર બાંધ્યા વચનામૃત શિક્ષાપત્રી પ્રમાણ પૂરે, કે મારી પધરાવેલી જે મૂર્તિઓ એમાં હું અખંડ રહેલો છું, અને એ ભગવાન આચાર્યને જે પ્રતિષ્ઠિત કરતી કરેલી મૂર્તિ હોય એમાં હું અખંડ રહેલો છું, એનાથી અન્યથા કોઈ મૂર્તિનું ઉપાસના કરીએ તો ઉપાસનાનું ખંડન છે. પોતપોતાના સંપ્રદાયના જે નિયમ હોય એ નિયમને અનુસરીને પણ એની ઉપાસના અને એક પવિત્ર ભક્તિ, પતિવ્રતાની ભક્તિ વાળા ભક્તો બહુ જરૂરી છે. આ સંસારની અંદર લેમેલ લઈને ભાગી જશું એમ કે આમાં ભગવાન મોક્ષ આપવાના નથી. જ્યારે પતિવ્રતા કોણે કહેવાય કે જ્યારે મન કર્મ વચનથી ભગવાનને સમર્પિત થઈએ ત્યારે પતિવ્રતાનો ધર્મ સાચો નિભાયો કહેવાય. એક ઉપાસ્ય ઈષ્ટદેવ સિવાય જ્યારે બીજાના, અને આપણા ઉપાસ્ય ઈષ્ટદેવનું ગોતવાન શ્રીજી મહારાજ સ્વયં આપીને ગયા છે. છ મંદિર બંધાવ્યા, પોતાના સ્વરૂપની સ્થાપના કરી. શિક્ષાપત્રીમાં લખ્યું મહારાજે, ઉપાસ્ય ઈષ્ટ દેવો ન સર્વ આવિર્ભાવ કારણ, સર્વ આવિર્ભાવના જે કારણ છે એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અમારા ઈષ્ટદેવ છે, આપણા ઉપાસ્ય છે. જ્યારે ભગવાન આવું પ્રત્યક્ષ પ્રમાણ આપીને ગયા હોય, અને સાચી વાતમાં મહારાજે વચનામૃતમાં બહુ સ્પષ્ટ લખી કાઢ્યું, સાચો સત્સંગી કોણે કહેવાય જેનો નિયમ નિશ્ચય અને પક્ષ દ્રઢ હોય એ સત્સંગી છે, બાકી મહારાજ કે સત્સંગીની વ્યાખ્યામાં આવતો નથી. મહારાજે કીધું, ખરો હરિભક્ત કોણે કહેવાય? વડતાલના વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, ખરો હરિભક્ત કોણે કહેવાય? મહારાજ ગાર શરીરને ગમે તેટલું દુઃખ આવે, આપતકાળ આવે, ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, પણ એની ઉપાસના, ભક્તિ, ધર્મ, નિયમ અને શ્રદ્ધામાં આ પાંચ વામના ફેર ન પડે ત્યારે એમ માનવું કે ખરો હરિભક્ત છે. બાકી તો મહારાજ કે લે ભાગું છે, આ જગતનો છે. આની અંદર મહારાજે સુરી ને આસુરી બે તત્વો બતાવ્યા ને. મહારાજ કે આસુરી છે, સત્સંગમાં આવ્યા પછી પણ એ વૃત્તિ એની છોડવાનો નથી. કદાચ તિલક ચાંદલો કરતો હશે, કંઠી બાંધતો હશે, ભગવાનનું નામ મુખે લેતો હશે, દેખીતી રીતે મંદિરના પગથિયા ઘસતો હશે, પણ અંતરવૃત્તિ જ્યાં સુધી પરિવર્તન નથી થતી ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ નથી થતું. ને એ અંતરવૃત્તિ પર પરિવર્તન કરવી હોય તો એના માટે મજબૂત થવું પડશે, કટિબદ્ધ થવું પડશે અને ખબરદાર થવું પડશે. અને એ ખબરદાર થવાનો સમય પાકી ગયો છે વાલા ભક્તો, નહીં તો કળિયુગ ક્યારે ભરડો લઈ લેશે ને કલ્પનાય નહીં આવે તમને. આ સગજગતની અંદર કળિયુગ ક્યારે ભરડો લઈ લેશે એનો તમે કલ્પના પણ નહીં કરી શકો. આ સમાજની અંદર અત્યારે જે આ દૂષણ ચારે બાજુ જે ફેલાયેલું છે, અરાજકતા છે, ભ્રષ્ટાચાર છે, આ બધા જે દૂષણો છે એનું જો મૂળ હોય કે આપણે ધર્મથી એટલા આગા ગયા છે. ધર્મ રક્ષેતી રક્ષત વેદનો મંત્ર છે. જ્યારે વેદ શ્રુતિની અંદર કે ધર્મ ધર્મની રક્ષા કરશો તો ધર્મ સમાજની રક્ષા કરશે. માટે આપણા જીવનના ધર્મ એ પરિવર્તનની અંદર આપણે ધર્મવાન બનીએ અને ભક્તિ માર્ગની અંદર, ઉપાસના માર્ગની અંદર આપણે ભગવાનની આજ્ઞામાં રહી અને પોતાના જીવનને પરિવર્તન કરીએ, કાયર ન બનીએ, ત્યારે આપણે સાચા અર્થમાં ભગવાનના આશ્રિત કહેવાઈએ, સાચા અર્થમાં આપણી પતિવ્રતાની ભક્તિ કહેવાય. માટે આજે આ સમગ્ર ભાલ પ્રદેશ, એ ભાલ પ્રદેશ અમને પહેલેથી ખૂબ વાલો છે, ખબર નહીં કેમ પણ પહેલેથી અમને બહુ વાલ છે ભાલ પ્રદેશ ઉપર. ગઢડા, જૂનાગઢ, વડતાલ બધા પ્રદેશ, એમ તો અમને આ બધા પરિવાર જ છે ને, મેં વાત કરી એમ, કુટુંબ છે અમારું, અને આટલું વિશાળ કુટુંબ છે, આટલા વિશાળ કુટુંબનો હું ધણી છું, મને કેમ એનું ગૌરવ ન હોય. અને બીજી વસ્તુ વાલા ભક્તો, મને ગૌરવ એ વાતનું, શ્રીજી મહારાજે બહુ બહુ સમજવા જેવી વાત છે, મહારાજે જ્યારે રામપ્રતાપભાઈના અને ઈચ્છારામભાઈના અનેક પુત્રો હતા, પણ ભગવાન સ્વામિનારાયણની નામની નીચે, એટલે કે જેના નામ પાછળ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજનું નામ લખ્યું, એવું જો સૌભાગ્ય પ્રાપ્ત થયું હોય ને તો રઘુવીરજી મહારાજ ને અયોધ્યા પ્રસાદજી મહારાજ, એમ લખાણું, રઘુવીરજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ હરિકૃષ્ણ મહારાજ, એમના પિતા તરીકે એમનું નામ આવ્યું. એ રઘુવીરજી મહારાજ વંશના પરંપરામાં ભગવત પ્રસાદજી મહારાજને એક સૌભાગ્ય પ્રાપ્ત થયું. ધરમકુળના બીજા ઘણા હતા, પણ ભગવત પ્રસાદજી મહારાજને સૌભાગ્ય પ્રાપ્ત, ભગવત પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, એ સૌભાગ્ય વિહારીલાલજી મહારાજને પ્રાપ્ત થયું, એ સૌભાગ્ય શ્રીપતિ પ્રસાદજી મહારાજને પ્રાપ્ત થયું, એ સૌભાગ્ય આનંદ પ્રસાદજી મહારાજને પ્રાપ્ત થયું, એ સૌભાગ્ય નરેન્દ્ર પ્રસાદજી મહારાજને પ્રાપ્ત થયું, અને એ સૌભાગ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજને પ્રાપ્ત. હું તો ભાગ્યશાળી છું જ કે મને ભગવાન સ્વામિનારાયણના પરંપરામાં મારું નામ આવે, મને એનાથી જગતની કોઈ પદવીની મોહ નથી, કોઈ પદવી જોઈતી નથી જગતનું, મને હરિભક્તોના હૃદયમાં જે મારું કાર્ય છે, મને સ્વામિનારાયણ ભગવાન, મેં અરજી નહોતી આપી કે મને ધરમકુળમાં જન્મ આપજો. મહારાજે કંઈક મારામાં યોગ્યતા જોઈ, અથવા મારા ઉપર કંઈક જવાબદારી મહારાજ મૂકવા માગે છે. મારા ધણીએ મારી અહીંયા નિમણૂક કરી છે, હું મારી નિમણૂકને મારા ધણીના માટે બજાવીશ, હું મારા ઈષ્ટદેવના માટે, મને જેને અહીંયા જન્મ આપ્યો છે, મારી જવાબદારી, મારી વફાદારી એના પ્રત્યે છે, અને માટે હું મારું કર્તવ્ય કરું છું. એટલા માટે વાલા ભક્તો, અને હું તમને પણ એ પ્રેરણા કરું છું કે જગતની અંદર પણ ભગવાનને જો, જગતના દરેક કાયદા નિયમ બધા આપણા આંખ માથા ઉપર છે, આ રાષ્ટ્ર આપણું છે, દેશ આપણો છે, એની સંસ્કૃતિ આપણી છે, એની સભ્યતા આપણી છે, એના તમામ અંગો આપણા છે, એનું માન ગરિમા ચોક્કસ જળવાવી જોઈએ, પણ આત્માના કલ્યાણને પણ આપણે સાથે સાથે સાચવીશું, અને આપણા કાર્ય હંમેશા સત્સંગ અને સમાજના અને હિતમાં છે એવા આપણે સંકલ્પ લઈને આગળ ચાલીએ. ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ અને જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આપણા સંકલ્પોને ચોક્કસ સાકાર કરશે. એટલે આજના દિવસે વધારે સમય નથી લેતો, પ્રસાદ લેવાનો સમય બધાને થયો છે, અને હજુ આગળના પણ બીજા કાર્ય છે, પણ અંતે જે મારો આ સત્સંગ પરિવાર જેના આમંત્રણને માન આપીને મારે અહીં આવવાનું થયું છે, ખાસ કરીને મારા યુવાન ભાઈઓ, મારા યુવાન મિત્રો, કે જેના મનમાં એટલો ઉત્સાહ અને ઉમંગ છે, અને એ મને દેખાય છે કે ભવિષ્યની અંદર જે હમણાં સ્વામી કીધું ને, ફેણ, એસપી સ્વામી વાત કરીને ફેણ માંડીને દંસ હવે દેવાનો, પણ એ ક્યારે, આમ નથી દેવાનો હો, કોઈને જોજો પાછા, ચૈત્ર મહિનામાં દેવાનો આવશે, ચૈત્ર મહિનામાં એ દંસ દેવાનો વારો આવશે. એટલે અહીંયા જાગૃત થજો, જે સાધનો મેં કીધું ને, આપણે શસ્ત્ર લેવાની જરૂર નહીં પડે, ભગવાનની ભક્તિ કરજો. અને એટલા માટે વાલા ભક્તો, પરમ પૂજ્ય મહારાષ્ટ્રીના શુભ સંકલ્પથી આપણે ગઢપુર મંદિર તરફથી પુસ્તિકાઓ બહાર પાડી છે સ્વામિનારાયણ મંત્ર લેખનની, તમે બધા એનો લાભ લીધો છે. સંકલ્પ કર્યો તો 100 કરોડ મંત્ર લખવા, પણ હરિભક્તોનો ઉત્સાહથી 200 કરોડ લખાઈ ગયા. એટલે અમને અને મહારાજે એમ થયું કે પરિણામ પણ દીધા, ગરડા જૂનાગઢમાં મહારાજે ખૂબ સારું હરિભક્તોને સમજણ જાગૃતિ ને એનું પરિણામ આવ્યું. ત્યારે મહારાજને એવું થયું, જોકે ગયા વર્ષે એટલે ગયા માક્ષર મહિનામાં એનો ઉત્સવ કરીને પૂર્ણાહુતિ કરવાની હતી, પણ મહારાજને કંઈક એવો સંકલ્પ થયો છે કે હવે હજુ વડતાલ, ગરડાને જૂનાગઢ શુદ્ધ કર્યું તો વડતાલને ચોખ્ખું કરવાની જરૂર છે. એટલે એ વડતાલની શુદ્ધિકરણ થાય ત્યાં સુધી આ ભક્તિનું માર્ગ બંધ નથી કરવો. એટલે મંત્રલેખનને જે 200 કરોડ હતા એના બદલે 365 કરોડ મંત્રલેખનનું કાર્ય આરંભી નવી પુસ્તિકા આવી ગઈ છે. આપણી ભક્તિ જ આપણી શક્તિ છે, અને હું આજે એટલા માટે દરેક ભક્તોને ભલામણ કરું છું, ખાસ કરીને સ્ત્રી ભક્તોને, ખૂબ ભક્તિ કરો છો, ખૂબ મંત્રલેખન લખ્યા છે, પણ છતાંય વડતાલથી કે ગરડાથી જ્યારે આવતા જતા કે જ્યાં પ્રાપ્ત હોય ત્યાંથી પુસ્તકો લઈને ખૂબ ભગવાનનું ભજન કરજો. ભજન સિવાય આ જગતની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો સાધન હોય, કળિયુગની અંદર મોક્ષ માટેનું પણ ભગવાનના નામ સ્મરણ કીર્તનને શ્રેષ્ઠ બતાવ્યું છે, નહીં તો યજ્ઞ કરીને તપ કરીને તૂટી જાત આપણે હો. મહારાજને ખબર પડી કે આ દયાળુ આ કળિયુગની અંદર આ સત્સંગીઓને કેમ મારે મોક્ષ આપો, સહેજ સ્વભાવ મહારાજનો ખૂબ આનંદ આપે મહારાજ, એટલે મહારાજે સહેજની અંદર ભક્તિ થાય અને ભગવાનનું નામ હાલતા ચાલતા બોલતા બેસતા ભગવાનનું સ્મરણ થાય, શ્વાસોશ્વાસમાં સ્વામિનારાયણ ઘૂંટાઈ જાય ત્યારે આપણું મય ભગવાનમય જીવન થઈ જાય. મહારાજ કહે છે મર્યા પછી અક્ષરધામ મળશે કે નહીં મળે એની ચિંતા જ ન કરવી, છતે દેહે અક્ષરધામનું સુખ પ્રાપ્ત છે, છતે દેહે અક્ષરધામનો આનંદ પ્રાપ્ત છે, આ ભગવાનનો સર્વોપરી મહિમા અને નિષ્ઠા છે. વાલા ભક્તો ખૂબ ભગવાનની ભક્તિ કરજો અને ભગવાન તમને બધાને ખૂબ સુખ્યા કરે, સમાજને સર્વાંગી વિકાસ થાય અને સર્વનું કલ્યાણ થાય એ મારી શુભ ભાવના, અને સાથે સાથે પરમ પૂજ્ય મહારાજશ્રી પરમ પૂજ્ય માતુશ્રી અમારા સારાય ધર્મકુળ પરિવાર વતી તમને સૌને અંતરથી આશીર્વાદ આપી સર્વનું કલ્યાણ થાય ભાવના સાથે મારી વાણીને વિરામ. સહજાન સ્વયં મહારાજ.